તારીખ 10/4/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 884 અને 885 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 516
કરનારા બધા પામી જશે અને સંસારના ભાવ થઈ જશે એવો વિપરીત વિચાર આવતો નથી. વિપરીત વિચાર કરશે ઘરમાં જોઈએ તો રુચિ પોતાના વિષય ઉપર એવી રીતે કામ કરે છે, પોતાના રુચિના વિષય સિવાય બીજા સમસ્ત વિષય પ્રત્યે એ ઉદાસીનતા લાગે છે. જેટલું કોઈ અધ્યાત્મ છે એ સમસ્ત અધ્યાત્મનું મૂળ આત્માની રુચિ છે. તેથી રુચિથી આત્માની રુચિથી ઉત્પન્ન થયેલી ઉદાસીનતાને અધ્યાત્મની જમીન કહેવામાં આવે છે. બનાસની વાત કરી છે, અધ્યાત્મથી જન્મી અકેલી ઉદાસીનતા જગત અને જગતના સમસ્ત પ્રકારના ઉદયો અને ઉદય ભાવો પ્રત્યે જેને અધ્યાત્મ ભાવ પ્રગટ થયો છે એ જીવને ઉદાસીનતા આવે છે. પહેલા રાગ હતો, ક્યાંક રાગ હતો, ક્યાંક દ્વેષ હતો, અથવા રાગના વિષયમાં રાગ પલટીને દ્વેષ થાય છે. એ બધો તમામ પ્રકાર સંસારનો છે. અધ્યાત્મમાં દ્વેષ થતો નથી, રાગ મટે છે. રાગના વિષય પ્રત્યે રાગ નહીં રહેવા છતાં દ્વેષ થતો નથી, ઉદાસીનતા થાય છે, ઉપેક્ષા થાય છે. અને એ ઉપેક્ષા થવાનું કારણ સ્વરૂપની રૂપ અપેક્ષા છે. સ્વરૂપની રૂપ જે અપેક્ષા, એને કારણે સ્વરૂપ સિવાયના સમસ્ત ઉદય અને ઉદય ભાવો પ્રત્યે ઉદાસીનતા જન્મે છે. અને ત્યાં અધ્યાત્મનો વાસ છે એમ કહે છે. દ્રષ્ટાંત આપ્યો છે, જેમ કોઈ ધનનો અર્થી હોય કે એમ ન વિચારે કે હું ધનવાન થઈશ તેમ બધા ધનવાન થઈ જશે, જે રસ્તે મને ધન મળ્યું એ રસ્તો તો ધન પ્રાપ્તિનો સહેલો છે. સામાન્ય રીતે પૂર્વકર્મના ઉદયથી કોઈને કોઈ નિમિત્તે ધન મળે છે, ત્યારે સહેજે મળે છે એમ લાગે છે. તો આ રીતે તો બધાને ધન મળી શકે, હું જે રીતે મેળવું છું એ રીતે તો બીજા પણ મેળવી શકે એવું છે. અને આમ જો બધા મેળવશે તો પછી જગતમાં નિર્ધન કોણ રહેશે? અને કોઈ નિર્ધન ગરીબ નહીં રહે તો પછી કામ કોણ કરશે? બધા જ વેપાર કરે તો મજૂરી કોણ કરશે? વેપાર ચાલે છે, ધંધા ઉદ્યોગ ચાલે છે, એમાં મજૂરો કામ કરે તો મજૂરી કોણ કરશે? બધા ધનવાન થશે તો મજૂરી કોણ કરશે? આ પ્રશ્ન ધન મેળવવા વાળાને ધનની રૂચિ આડે ઉપજતો નથી, એને એ વિચાર જ નથી, એ વિષય ઉપર એની ઉપેક્ષા વર્તે છે સહેજે સહેજે. તેમ જેમની જેવા રૂચિ હોય તે બીજાની સામનું જુએ નહીં. એની જેમાં રુચિ હોય એ પોતાના રુચિના વિષયને છોડીને બીજાની સામે જોડે, એવું જ સહેજ બને છે, એવું જ રુચિનું કાર્ય છે. આ ઉપલક્ષણથી રુચિના સ્વરૂપને બતાવે છે કે જ્યારે રુચિ પ્રગટે છે ત્યારે રુચિ આવા પ્રકારે કામ કરે છે. સામાન્ય રીતે કર્મના ક્ષેત્રમાં આવેલા જીવને સ્વરૂપની રુચિ નહીં પ્રગટવાનું કોઈ પ્રતિબંધક કારણ હોય તો એ શુભની રુચિ છે, મોટું પ્રતિબંધક કારણ છે. શુદ્ધતામાં આવનાર જીવને શુભ તો વચ્ચે આવ્યા વિના રહેતું નથી, અનિવાર્ય છે. જેમ અનાજ ધાન્ય પાકે તો એનું ઘાસ થયા વિના રહે નહીં, બાજરાનું ભૂંડું મોટું એક હાથનું શું હોય તો એનું રાડું પણ એટલું જાડું હોય કે 700-800 ગ્રામના 200 બશેર બાજરો જેમની અંદર ભર્યો હોય એવડા ગુંડાને ટકાવી રાખે. એટલું રાડું જાડું હોય ને, 5-6 ફૂટનો ઊંચો છોડ હોય બાજરાનો, 5 ફૂટ ઊંચે ગુંડું બશેરનું હવામાં હાલતું હોય તો હીઠું ન પડે એનું કારણ કે નીચે એવું રાડું છે. એનું એ ઘાસ થયા વિના રહે નહીં, ઘાસ થયા પછી જ ઉપર ગુંડું બેસે. એમ વચ્ચે શુભ આવ્યા વિના રહેતું જ નથી, આવે જ છે. પણ આવે છે એમાં વચ્ચે આવે છે એમાં જે અટકે છે એ પામતો નથી. આવી જ કોઈ વસ્તુ સ્થિતિ અનિવાર્ય હોવાથી શુભ ભાવ થાય તો પણ ત્યાં અટકવાનું નથી, એવી સાવધાની પૂર્વક જેને શુભ ભાવની મુખ્યતા થતી નથી, શુભ ભાવની રુચિ થતી નથી, કેમ કે જેની રુચિ હોય તે જ વિષય મુખ્ય હાલ નથી. આ એનું બીજું પ્રશ્ન છે, જેની રુચિ હોય તે જ વિષય મુખ્ય રહે અને બાકી બધું ગૌણ થાય. આ ઉપેક્ષા થાય એમ તો ગૌણ થાય, તો પછી જેને શુભની રુચિ છે એને શુભ એટલું મુખ્ય થાય છે કે ત્યાં એ અટકી જાય છે અને શુદ્ધતામાં એ પહોંચતો નથી, શુદ્ધતા પર્યંત એ પહોંચી શકતો નથી. કહે છે કે જેની જેમાં રુચિ હોય તે બીજાની સામે જુએ નહીં, એ શુભભાવ પોતાના શુભભાવ સામે પણ જુએ નહીં. જેને શુદ્ધાત્માની રુચિ હોય તે જગતના બીજા જીવો સામે તો જોવે નહીં, બીજો આમ કરે છે ને તેમ કરે છે એ તો એનો વિષય નથી, એની તો ઉપેક્ષા રાખે છે, પણ પોતાના શુભ ભાવની પણ ઉપેક્ષા રાખે છે અથવા સહજ થાય છે એની ઉપેક્ષા. મારે આ શુભ ભાવથી કોઈ કામ નથી, મારે મારું સ્વરૂપ ફક્ત જીવે, માત્ર મારે મારા સ્વરૂપની જ અપેક્ષા છે, સ્વરૂપ પ્રાપ્તિ સિવાય રુચિનો બીજો વિષય નથી, અને એવી સ્વરૂપની રુચિથી જેને ધૂન ચડે છે, જેની જેના પરિણામમાં એક સ્વરૂપ પ્રાપ્તિની ધગશ રુચિને વશ ઉત્પન્ન થાય છે, આ બધા એના ઉપલક્ષણ છે. એને સ્વરૂપ પ્રાપ્તિ થયા વિના રહેતી નથી, સ્વરૂપની રુચિ વાળાને અવશ્ય સ્વરૂપની સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, અને સ્વરૂપની રુચિ નથી એ ગમે તેટલા ઉચ્ચ પ્રકારના ઉચ્ચ કક્ષાના શુભ ભાવમાં આવતો હોવા છતાં, કરતો હોવા છતાં, સહેજેમંદ કસાયમાં રહેતો હોવા છતાં પરાણે અટકી રહે એનો તો ક્લાસ જ નથી પડ્યો, પણ સહેજે પ્રકૃતિ ગતિ એવી કસાયની મંદતા વાળી પ્રકૃતિ હોય અને અનેક પ્રકારના વ્રત તપની અંદર સહેજે રહી શકતો હોય, દીક્ષા સહેજે પાડી શકતો હોય, સહેજે પાડતો હોય, પરાણે પરાણે બોજો અને ભાર વહન કરવો પડે એમ પણ શુભમાં પણ શુભાવ એવો છે કે જે સાતા પ્રકૃતિના ઉદય સાથે હોય. સામાન્ય રીતે કસાયની મંદતા અને સાતા વિજ્ઞાનની પ્રકૃતિના ઉદયને મેળ છે. એટલે જ્યારે જીવને કસાયની મંદતા થાય ત્યારે એને થોડી સાતા પણ વિદાય છે, આકુરતા ઘટે છે. પણ જેને એકમાત્ર સ્વરૂપ પ્રાપ્તિનું જ લક્ષ છે, આ લક્ષનું ઉપલક્ષણ છે, એને ક્યાંય અટકવાનું બનતું નથી. કોઈ પોતાના શુભભાવો સામે એને મહત્વ આપીને ગણતો નથી, જોતો નથી, અને ઉલટાનો એ શુભભાવોથી ખસવા માટે ભેદજ્ઞાન કરે છે. સ્વરૂપની રુચિ વાળો જીવ વિજ્ઞાન કહે છે, સ્વરૂપની રુચિ વાળા જીવને જ સ્વરૂપની ખરી ભાવના છે, સાચી ભાવના છે. આ જેટલા બધા ઉપલક્ષણ છે એ રુચિ એનું મુખ્ય કેન્દ્ર સ્થાન થઈ જાય છે. રુચિ વગર કોઈ બધું જે છે એ બધી ભાવના એની ઉપર ઉપરની છે, અને જેટલા સ્વભાવની ક્રિયાઓ છે બધી શુભોપયોગમાં આવવાની વાત પણ ઉપર ઉપરથી શુભભાવ થઈ જાય છે, અંદરમાં રુચિ બીજું કામ કરે છે, વિપરીત કામ કરે છે. તેથી સ્વરૂપ પ્રાપ્તિની રુચિ વાળો જીવ શુભભાવમાં તો અટકતો નથી, ઉલટાનો શુભભાવથી ખસવાનો વેદ જ્ઞાન નો અંતર પ્રયોગ કરે છે. એટલે એને બીજો વિકલ્પ નથી, બીજી શંકા પણ નથી. એને એવી શંકા ન પડે કે હું પામીશ કે નહીં પામીશ, એની એવી શંકા ન પડે કે મારી મુક્તિ થશે કે નહીં થાય. આ સ્વરૂપની રુચિવાળાના ઘણા લક્ષણ છે. અને એની એવી શંકા પણ ન પડે કે હું ભવી હોઈશ કે અભવી હોઈશ, અરે એને એવી પણ શંકા ન પડે કે કોઈ મારી આગલા ભાવની ગતિ ઊંચી ગુંજાઈ ગઈ છે કે કેમ હશે, મારી ગતિ બગડી ગઈ છે તો બગડી તો નહીં ગઈ હોય ને પૂર્વે એવા ભાવ થયા છે, કોઈ શંકા એને પડતી નથી. ગુરુદેવ તો બહુ જૂના સ્વરૂપ શરૂઆતના વ્યાખ્યાનો કોઈ વાંચે તો ખ્યાલ આવે કે સાચા મુમુક્ષુને રુચિવાળા જીવને અંદરથી મોક્ષના ભણકારા આવે છે. હું મોક્ષ પામીશ કે નહીં પામું એવી શંકાનો તો એને અવકાશ નથી, મુંજાશ નથી, પણ અંદરથી એને ભણકારા આવે છે કે હું તો મોક્ષ જ પામ, મારો મોક્ષ હવે દૂર નથી. આ સમ્યક દર્શન થયા પહેલા, સમ્યક દર્શન થાય એને તો સાક્ષાત મોક્ષ નો કબજો એના હાથમાં આવ્યો ગયો. અનાદિ જે મોક્ષ સ્વરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય છે, પરમ પારિણામિક ભાવ એ હું છું એમ એનો કબજો સમ્યક દર્શનમાં તો આવ્યો છે. પણ એ પહેલા રુચિમાં પણ આટલો બધો અંદરથી ભાવ ઉભો થાય છે રુચિને અંશ. ઘણી ઘણી વાતો ગુરુદેવે કરી છે, આપશું સૌરાશ્ર 885 કોઈ દાનની મુખ્યતા કરી ઘણા પાપ કરીને પણ ધન ઉપજાવી દાન આપે છે, તેમાં પહેલા પાપ કરીને પૈસો ભેગો કરવો અને પછી દાન કરવું તે ન્યાય નથી, બલકે અન્યાય છે. શું કેમ છે? હા, દાનના પરિણામનો પ્રકાર જેને વિશેષ હોય તેને માર્ગદર્શન આપ્યું કે જેવું એવા હેતુથી દાન આપવા પાછળ જાણે અજાણે કોઈ એવો ભાવ થવો ન ઘટે કે હું ખૂબ ખૂબ કમાઈ લઉં કે જેથી મને દાન દેવાની સુગમતા રહે. દાન દેવું મને બહુ પ્રિય છે, દાન દેવું મને ઘણું ગમે છે. પ્રકૃતિ દરેક બીજી બીજી હોય કે સ્વભાવમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારની પ્રકૃતિ હોય છે. કોઈને વ્રત કરવાની પ્રકૃતિ, કોઈને દાન દેવાની હોય, કોઈને દયા પાડવાની હોય, કોઈને ભક્તિ કરવાની હોય, કોઈને સ્વાધ્યાય કરવાની હોય, બધા શુભ ભાવ પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કરે છે. તો એવું એવી ભૂલ કરવી ન જોઈએ, અથવા એ ન્યાયસંગત નથી એમ કહેવું જોઈએ કે દાન દેવા પાછળ એવો અભિપ્રાય કામ કરે, એવા હેતુથી એ દાન દેવાનો વિચાર કરે કે પહેલાં તો હું ખૂબ ખૂબ કમાવું કે જેથી મને દાન દેવામાં અને સારી રીતે દાન દેવામાં સુગમતા થઈ જાય. આવા પ્રકારથી વિચારવું અથવા આવા હેતુથી દાન દેવાનો પ્રકાર ઉત્પન્ન થવો તે યોગ્ય નથી એમ કહે. દાન તો એવી રીતે દેવાનું વિધાન છે, સત્શાસ્ત્રોમાં દાન દેવાનું વિધાન એવું છે કે પોતાને પૂર્વકર્મના યોગે સહજ ઉત્પન્ન જે લક્ષ્મી પૈસો વગેરે છે તેના ઉપરનું મમત્વ અને મોહ મંદ પડે છે અથવા સમ્યક દર્શન પૂર્વક ઘટે છે. ભિન્નતાનો એમાં તો જ્ઞાન અને પ્રદાન છે. ત્યારે એ ઈચ્છે છે કે આ પૈસાથી જે કોઈ અનુકૂળતાઓ સચવાય છે એ તો કોઈ મારે માટે તો વિષય નથી. અનુકૂળતાઓ આ પૈસાથી જે કોઈ પ્રકારની અનુકૂળતાના સાધનો મળે છે એ અનુકૂળતાઓ મારે માટે તો અનુકૂળતાઓ છે. પછી તો એનો જે ઉપયોગ છે કે જેના ઉપયોગથી સદ્ધર્મની વૃદ્ધિ થાય, સદ્ધર્મનો પ્રસાર થાય, દેવગુરુ શાસ્ત્રની સદ્ભાવના થાય, તો એ જ એનો સર્વોત્તમ ઉપયોગ છે. મારો પૈસો છે ને હું એનો આમ ઉપયોગ કરું એમ નહીં, એનો ઉપયોગ સર્વોત્તમ છે કે એ પ્રકારે એનો વ્યય થાય. એ રીતે ધનના યોગ્ય વ્યયમાં જેના પરિણામ કામ કરે છે અને જે ધન પોતાનું માનતો નથી એવા ધનનો સદવ્યય થવાના વિવેકમાં જે વર્તે છે એને ખરેખર દાન, એને ખરેખર દાન આપ્યું છે. તો બધા પ્રકરણ ખુલ્યા છે, કોઈ જાણે વિષય છોડ્યો નથી. એક બ્રાન્ચ જેને કહીએ, એક એક શાખા અને પ્રતિશાખા એ બધા ઉપર પ્રકાશ પડ્યો છે. બધું લોકોને કેટલાક તો મોટા ભાગના ક્ષેત્રે પૈસા બીજાના લીએ, શુભના નામે શુભ ખાતે જમે કરે અને એમાં એનાથી વેપાર કરે અને પછી એમાંથી જે મોટા બટકું નાખીને એમ વાપરે. એમાં તો શું કરવું, એ વાત કરે કે ન કરે ઠીક છે, પોતાની કમાણી હોય એના 10% આ શાસ્ત્રનું વિધાન છે. આવક હોય એના 10% માણસે ઓછામાં ઓછા ધાર્મિક કાર્યોમાં એટલો વ્યય કરવો જોઈએ સંપત્તિમાં. ખાતું રાખે ના રાખે એને ખબર નથી, આમ જ એને વ્યય કરવો જોઈએ. દિલ્હી તો છેતરવાની વાત છે. એવો દાખલો જાણવા મળેલો, મહેતાજી હતા, મહેતાજી હતા ત્યારની વાત કરે, જયારે એ વાત કરતા હતા ત્યારે તો એ પોતે પણ વેપારી ની સ્થિતિ સંપન્ન માણસ હતા, પણ કે આજથી હું 25-30 વર્ષ પહેલા ફલાણા ફલાણા ભાઈ ની સ્થિતિમાં નામું લખતો, ખૂબ નો લાગો હતો, અનાજ નો વેપાર બીજું કઈ દાગીના ઉપર હોય ચડાવી દેવાના, વચ્ચેથી કામ હોય કમિશન પોતાનું કમિશન ચડાવે એમ ખૂબ નો લાગો લગાડી દે, કર લગાવી દે. એવા પૈસા હજારો ભેગા થયા, લાખો ભેગા થયા, પછી એમાંથી મંદિર બંધાયું, સારું ને જરાશય બંધાયું ભગવાન, સારું કે નહીં? કેટલા વાયકરા ભાઈઓ, 2 લાખ વાયકરા, 2 લાખ વાયકરા, 3, પણ હવે 5 ભેગા થઈ ગયા હતા અને વર્ષોથી વાપરતો કોઈ નહીં જોયું. આવા દાખલા મળે એ તો બધા પરિણામ ઘણા લોભના અને ચીકણા પરિણામ. એવા જે બધા પ્રકાર છે તો અત્યંત લોભના ચીકણા પરિણામ, એ તો જીવને નુકસાનનું કારણ છે. એમાં તો શુભે નથી, નામ શુભનું હોવા છતાં એમાં અશુભ છે. પણ અહીંયા તો કોઈ એમ માને કે આ દેવ ગુરુ શાસ્ત્રમાં દાન દેવા જેવું છે, ગુરુદેવ કોઈ દીવેલા પડખાની વાત કરે છે. સદ્ધર્મના જે 3 મુખ્ય દેવગુરુ શાસ્ત્રના પદ છે તેને અનુસરીને દાન દેવા જેવું અને ખૂબ ખૂબ દાન દેવું જોઈએ. એણે પણ એવી જેની વૃત્તિ છે એણે પણ આટલો અંદરમાં લાલ બત્તી રાખીને વિચાર કરવા જેવો છે કે ઘણું ઉપજાવું, વેપાર કરું, ખૂબ ખૂબ વેપાર કરું, એટલે એ પાપના પરિણામ થયા, એટલે ઘણું પાપ કરું ને પછી પૂર્ણ કરું. જયારે ઘણ ઉપજાવવાની મુખ્યતામાં જાય છે ત્યારે એ ઘણ ઉપજાવવાની મુખ્યતા વાળા પરિણામ છે એ ઘણા પાપના પરિણામ છે. અને જેમાં જેની ખૂબ જરૂરિયાત લાગે ને, અથવા જે બાહ્ય સંયોગ વિયોગનો વિષય છે એના ઉપર અત્યંત એનું વજન વધી જાય ત્યારે જીવ ન્યાય પણ ચૂકી જાય છે, નૈતિકતા પણ ચૂકી જાય છે. લૌકિકમાં પણ તે અનૈતિક સાધનોને ઉપજાવે છે, હિંસાત્મક સાધનોને નો પ્રયોગ કરીને પણ એ દેશો ઉપજાવવા માંગે. જૂઠું બોલવું, ચોરી કરવી, અન્યાય કરવો, છેતરવું, હિંસા કરવી, અનેક પ્રકારના પરિણામ થયા વિના રહેને જો તીવ્ર પૈસો કમાવાની ઈચ્છા થાય તો એ તીવ્રતાને વશ આવા પરિણામ થયા વિના રહેને થઈ જ જાય એનાથી એમ કહે. તો ઘણા પાપ કરીને ધન ઉપજાવીને પછી દાન આપવું એ એમ કહે છે કે પહેલા તો હું વિસ્ટાના તળાવમાં નાવ, પછી એકાદ ડોલ બાલદી લઈને સરખી રીતે નાહી સરખી રીતે, આખી બાલદી પણ જ નહીં, પણ હવે પહેલા તો તે ડબકા માર્યા ગંદકીના તળાવમાં. હવે કહે છે કે હું નાવ છું ચોખ્ખા પાણી આપ, એ પ્રકારે સાફ થવાની, શુદ્ધ થવાની, સુભાવ કરવાની દ્રષ્ટિ પણ યોગ્ય નથી, એ ન્યાય નથી, ન્યાય વિરુદ્ધ છે. શું કહે છે કે કોઈ દાનની મુખ્યતા કરીને ઘણા પાપ કરીને પણ ધન ઉપજાવી દાન આપે છે, પહેલા ધન એ રીતે ઘણા પાપ કરીને તમને પ્રાપ્ત કરે છે. જો કે પાપ કરવાથી ધન પ્રાપ્ત થયું નથી, ધન તો કોઈ પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત થયું છે, પણ એની પોતાની પ્રાપ્તિ કરવાની તીવ્ર વૃત્તિ પાપમાં પરિણમ્યા વિના રહેતી નથી. અને પૂર્વકર્મના યોગે ધનનો સંયોગ થાય છે, પછી એને વિચાર આવે છે કે પાપ તો ઘણા થઈ ગયા, અથવા આ ધન મેળવવામાં ઘણા પાપ કરવા પડ્યા અથવા કર્યા છે, લાવ થોડુંક આમ પણ એનું નિવારણ કરો. આ લોકો મુંબઈ માટે કહેવત થઈ ગઈ છે કે મુંબઈમાં લોકો પાપ પણ બહુ કરે અને ધર્મ પણ બહુ કરે. સાચી વાત છે, ધર્મનો તો છાંટો નથી, પણ અંદરથી ઓલો કોન્શિયસ બાઇટ કરતો હોય, પાપ તો બહુ કરીએ છીએ, લોકોને છેતરીએ છીએ, આમ કરીએ છીએ, કારખાનાઓમાં હિંસા થાય છે, ફણાનું થાય છે, કંઈક કરવું જોઈએ. આપણે આમ ના મળ્યું, બધા ઘણાની આંખું નીચાઈ જાય છે, કાંઈક આપણી નીચાઈ જાય, એના કરતાં કાંઈક
કરતા જઈએ.
આટલું પાપ કર્યું છે તો થોડુંક દેતા પણ જોઈએ એમાંથી. એવી રીતે ખોટો આત્મસંતોષ પકડવા પણ લોકો પૈસા ખર્ચે છે. એ કરવા એ પ્રકારે તો દાન દેવા યોગ્ય. પહેલા પાપ કરીને પૈસો ભેગો કરવો, કેટલાક તો એવા છે છતાંય દાન દેતા નથી, એટલા મમતામાં એટલા બધા રહે છે કે એટલું ભેગું કરવા સિવાય એની વૃત્તિ રહેતી નથી. એનો તો અહીંયા વિચાર જ કર્યો નથી, એની ચર્ચા જ નથી કરી. પહેલા પાપ કરીને પૈસો ભેગો કરવો અને પછી દાન કરવું તે ન્યાય નથી, એ ન્યાય વિરુદ્ધ છે. અને એવો વિચાર આત્મનિત કરવા વાળા તે પ્રકારની વિચારણામાં જતા નથી, એવા પ્રકારે એની વિચારણા હોતી નથી. પહેલા લક્ષ્મીની મમતા કરો અને પછી મમતા ઘટાડીશ તો તે યોગ્ય નથી. વાત કરી કે પહેલા તો ઘણા મમત્વથી એ પૈસો મેળવવા માટેના પ્રયત્નમાં લાગે છે. ભૂલવાર એવું બને છે કે વિચાર આવો હોય અને પૈસા મેળવવા ઘણા તીવ્ર પાપના પરિણામ થાય, પણ પૂર્વકર્મનો ઉદય ન હોય, પુણ્યનો એકલા પાપ થાય, ત્યાં પૈસા પીછા મળે નહીં. બીજાને છેતરે તો ખાલી જાય, હિંસા કરે તો છૂટ જાય, અનેક પ્રકારે. એમાં તો કોઈ એવી ગેરંટી નથી કે પાપ કરે ને પૈસો કમાવા માટે બહુ પ્રયત્ન કરે માટે કમાઈ જઈએ, એવી તો કોઈ ગેરંટી
નથી
નહીં. તેથી એવી વૃત્તિથી કોઈ વિચાર કરે કે પહેલા તો હું આ બધું કરું પછી આમ કરીશ, પણ આમ કરતા તને મળશે જ એવું તો કોઈ થોડું ગેરંટેડ છે કે મળી જ જશે. માટે એ પ્રકારે પણ એને વિચારવા યોગ્ય છે કે આમાં પૂર્વકર્મનો યોગ હશે તો ગમે ત્યાંથી લક્ષ્મીનું ઉપાર્જન થશે, અને થાય તો પણ મારે એનો સદવે કરવો છે, ન હોય તો પણ મારો એવો જ ભાવ છે કે જે કાંઈ છે એ ઓછું થોડુંક. પંચેન્દ્રિય સંઘની થયો છે એટલે પુણ્ય લઈને, સાવ પુણ્ય લઈને આવ્યો નથી, એવું તો નથી, કાંઈક તો પુણ્ય લઈને આવ્યો છે. જે કાંઈ પુણ્યનો પૂર્વકર્મનો યોગ છે એમાંથી મોહ અને મમત્વ ઘટાડીને મારે સદવે કરવો છે, એટલી ભાવના એની રહે છે. ગમે તે પરિસ્થિતિ હોય એમાંથી કાંઈ ને કાંઈ પણ સમર્પણ કરવાની બુદ્ધિ ઉપકારી એવા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે મનુભાઈ આવ્યા વિના રહેતી નથી. શુભાવનો અટકવા માટે નિષેધ હોવા છતાં કેટલાક શુભના પ્રકાર છે કે જે ન આવે તો એને શુદ્ધતાનું પણ કોઈ કારણ નથી, અથવા શુદ્ધતા પહોંચવાનું કોઈ પૂર્વનું પૂર્વ ભૂમિકાની સ્થિતિ નથી. એ રીતે પણ શુભ રાગને ઉપલક્ષણથી પૂર્વ ભૂમિકાને નક્કી કરવામાં આવે છે. એવા પણ ઘણા પ્રકાર છે કે જે જીવ શુદ્ધતા સુધી પહોંચે અથવા જેણે શુદ્ધતા પ્રાપ્ત કરી હોય તેના શુભ ભાવની અમુક અમુક પ્રકારની સ્થિતિ પણ અનિવાર્ય છે. ભલે તેમાં તેને અટકતું નથી અથવા અટકતો નથી તો પણ એ રીતે પણ એનું માપ જોવામાં આવે છે. અનિવાર્ય એટલે આવે જ, આવ્યા વિના રહે નહીં. પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત દ્વેષની કેટલી ભૂમિકા છે કે જે ઉત્પન્ન થયા વિના રહે નહીં. જેમ કે આ દાનનો વિષય છે, તો દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે જેની અર્પણતા છે એને ચાલતી જે વર્તમાન પરિસ્થિતિ પોતાના આર્થિક સંયોગની, એમાંથી મમત્વ બહુ ઘટાડીને કાંઈ ને કાંઈ સમર્પણ કરવાનો પ્રકાર એનો ભાવ આવ્યા વિના. ખરેખર તો જેને દેવગુરુ શાસ્ત્રની મહત્તા ભાસી છે, જેને સતધર્મની મહત્તા ભાસી છે, એને તો એવો વિચાર આવે છે કે ભલે મારી પાસે બીજી કાંઈ સાધન સગવડ ન રહે, અરે પેટે પાટા બાંધવા પડે તો બહેતર છે. આ ધર્મનો જો પ્રસાર થતો હોય તો પણ એ તો એક ઉત્કૃષ્ટ ભાવનાનો વિષય થયો, નહીતર સામાન્ય રીતે એની સમર્પણ બુદ્ધિ તો થયા વિના રહે જ નહીં. એ એક પ્રકાર છે, એ અનિવાર્ય છે, આવ્યા વગર રહે નહીં. એવા ઘણા દ્રષ્ટાંતો છે. આ તો પ્રશસ્ત રાગનો દ્રષ્ટાંત છે, પ્રશસ્ત દ્વેષના એવા છે. તો એને મારીને હટાવવાનો વિકલ્પ આવે છે. જ્ઞાની હોય તો અને સિંહ જેવું જંગલી પ્રાણી હોય તો તરવાર ઉઠાવે. આવા પ્રકાર દ્વેષના બને, પ્રશસ્ત દ્વેષ. આમાં છે એવો શબ્દ વાપર્યો છે ગુરુદેવે, 723 છે. ધર્મી જીવ વાણીનો યોગ અને પુણ્યનો ઉદય હોય એને ખ્યાલ હોય તો મને ખ્યાલ છે કે સામાને હું સાચી વાત સમજાવી શકીશ એવી ભાષાનો પ્રયોગ છે. અને પોતાનો પુણ્યયોગ હોય ખ્યાલ છે કે હું કહીશ એનો પ્રભાવ પડશે. તો વાદ વિવાદ કરી સત્યનું ઉત્થાપન અને સત્યનું સ્થાપન કરે, પરંતુ તે ન હોય એટલે પુણ્યનો ઉદય ન હોય તો જ્ઞાનીને અંતરમાં અસત્યનો નકાર નિષેધ અને તલ્લાક આવે જ. એ તલા છે દ્વેષના પરિણામ ન હોય, બિલકુલ આમ ન હોય. ત્યાં કોઈ શાંતિ જાળવી રાખનાર કે ના ના ભાઈ, આપણે કોઈ એવું બધું સત્યનું વિપરીત બોલતા હોય, સત્પુરુષનું વિપરીત બોલતા હોય, આપણે શાંતિ રાખવી, મધ્યસ્થતા રાખવી, એ બે વાત લીધી છે. ત્યાં શાંતિ જાળવી રાખનાર અને મિથ્યા મધ્યસ્થ ભાવ રાખનાર, મધ્યસ્થ ભાવ નથી રાખતો એ, એનો એ મિથ્યા મધ્યસ્થ ભાવ રાખનાર મિથ્યા દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ ત્યાં શીતળ થઈને બેસી રહે નહીં. સમ્યક દ્રષ્ટિ હોય તો શીતળ ન રહે, બીજાને નીચેવાળાને તો ઉકરાટો આવ્યા વિના રહે. કેમ કે પોતાની માતા ઉપર આળાવે તો સુપુત્ર શું શાંતિથી તે સાંભળી રહે, એની માતાને કોઈ ગાળ દે, કોઈ અડોપલું કરે, આક્ષેપ કરે, કોઈ સાંભળી લેતો નથી. તત્વથી વિરુદ્ધ કથન આવે ત્યાં ધર્મી તેને સહી શકે એ સંત કરતો નથી. આ પ્રશસ્ત દ્રશ્યનો પ્રકાર છે. એટલે બધા પડખા ખોલ્યા છે, સેંકડો પડખા થી વાત કરી છે. નહીં, સતના સતના પડખે ચડવામાં જનુન આવે તો એ બરાબર છે એમ કે છે. એ પણ આવે છે, સહેજ આવી જાય, આવીને આવી જાય. આ જ પ્રકાર છે, ન આવે તો સમજવું કે ખોટો છે, જૂઠો છે, આડંબર કરે છે. વાત એની સાચી એમ પ્રકાર. બહુ બહુ વાતો કરી છે એમ. અનેક પ્રકારે સ્વભાવનો નિષેધ હોવા છતાં અને અટકવા યોગ્ય નહીં હોવા છતાં આ પણ એનું એક પડખું છે જે પ્રયોજનભૂત રીતે જાણવા યોગ્ય છે કે આવા આવા લક્ષણો સાથે સાથે સહેજે સહેજે ઊભા થઈ જાય છે. આમ ન થાય તો પણ એ હજી સાચે રસ્તે નથી એમ એને જાણવું
જોઈએ.
ગુરુદેવ પોતે તો ક્ષમતા રાખે જ ને, પોતા ઉપર આવે તો પોતે તો શાંતિ જ રાખે, પણ બીજા ઉપર આવે તો થોડાક પોતે પણ એમ કે આમ ન ચાલે, આંખ ફરે એ પ્રકાર અમારો બન્યો હતો. ભાઈ કાર્યકર્તા હતા સોનગઢમાં, કમિટી મેમ્બર તરીકે ગામના જરાશય જરા ગરબડ કરી દીધી. ગુરુદેવને ખબર પહોંચી કે આમ થયું, કે હીરાલાલ ઉપર હાથ પાડ્યો નથી, આ જૈન શાસન ઉપર હાથ પાડ્યો છે. સાચો મુમુક્ષુ હોય તો તરવાર ખેંચે આમ બોલ્યા. હતા ને તમારી હાજરીમાં બોલ્યા? મેં તો સાંભળી વાત છે, પણ તમારી હાજરીમાં બોલ્યા. પોતા ઉપર હોય તો એવું નથી. ન્યાયનો વિષય એવો છે કીધો કે પોતા ઉપર કોઈ અપકાર કરે તો પણ શાંતિ રાખે, અને બીજો ઉપકાર કરે તો એનો ઘણો ઉપકાર માને, પોતે ઉપકાર કરે તો કાંઈ ન માને, અને પોતે અપકાર કરે નહીં. આમ ચાર ચોપંગી છે ન્યાયની. આ ન્યાયની ચોપંગી છે. એ ચારે પડખામાં ન્યાય સામાન્ય છે. પડખા ચાર છે પણ એમાં ન્યાય સામાન્ય છે. આ રીતે ન્યાય જળવાય છે. એ ન્યાયના વિષયને પણ યથાર્થપણે ન સમજે, ન્યાયના વિષયને પણ અનુસરે નહીં, અરે ન્યાયને પણ અંગીકાર કરે નહીં ને ઉલટો ઊંધો પડીને અન્યાયને પકડે, એ તો સતની નજીક આવી શકે નહીં. સત તો એથી ઘણું દૂર છે. પહેલા લક્ષ્મીની મમતા કરું અને પછી મમતા ઘટાડીશ તો તે યોગ્ય નથી, પરોપકારના નામે પણ તે પાપ કરે છે. પહેલા હું આમ કરું ને પછી સારું કરીશ, પહેલા ખરાબ કાર્ય કરું ને પછી સારું કરીશ, એ પરોપકારના નામે પાપ કરે છે. અથવા ખરેખર તો એ એક બાનું એને તીવ્ર મમત્વના પરિણામને પૂછવાનું મળી જાય છે, એનો એને ખ્યાલ રહેતો નથી કે પોતાના તીવ્ર લોભના જે પરિણામ છે, લોભ પ્રકૃતિ તીવ્ર થઈ છે, એ લોભ પ્રકૃતિની તીવ્રતાને દાનના નામે દાનના બહાને પણ પોષણ દેવા જેવું નથી, પોષવા જેવી નથી, એનું સમર્થન કરવા જેવું નથી. એમાં મને કાયદો છે. જૈન દર્શનમાં એક વિશિષ્ટતા હોય તો આ વિષય કે ઉપર ઉપરથી દેખાતી સારી વાતોની નીચે કોઈ શુભ કાર્યોના અંચળા નીચે પાપ થતું હોય તો ત્યાંથી બચાવે છે. એવી સુપ્રીમ કક્ષાના અનેક ન્યાયો, અનેક સ્તરે અનેક સ્તરના ન્યાયો આ સાહિત્યની અંદર મળે છે. આ એની વિશેષતા છે. ઘણી ઘણી આવી વાતો મળે છે, કેટલાય પ્રકારની આવી વાતો છે. બધી તો એક સાથે યાદ ન હોય, પણ ખ્યાલ આવે છે આ સાહિત્ય વાંચતા અથવા વાંચનારને ખ્યાલ આવે એવું છે કે આવા ઉચ્ચ પ્રકારના ઘણા ન્યાયો જૈન દર્શનના સાહિત્યની અંદર વિદ્યમાન છે, આજે પણ મળ્યું છે. શું કહે છે કે તે પરોપકારના નામે પણ પાપ કરે છે, કોઈ આરંભ ત્યાગની મુખ્યતા કરવા કરી યાચના કરવા લાગે છે. હવે બીજો એક પ્રકાર લીધો, આદાનનો પડખો પૂરું કર્યો. અહીંયા પેરેગ્રાફ લેવો જોઈએ એટલે વિષય જુદો પડે. કે બીજો એક પ્રકાર એવો છે કે કેટલાક ત્યાગ કરી દે છે. આરંભ સમારંભ ન જોઈએ, મારે વેપાર ધંધો કરવો નથી, મારે કારખાનું માંડવું નથી, મારે નોકરી કરવી નથી, મારે કોઈ પ્રવૃત્તિ કરવી નથી, લૌકિક પ્રવૃત્તિમાં હું ક્યાંય પડવા માંગતો નથી. એમ લૌકિક પ્રવૃત્તિનો ત્યાગ આરંભ ત્યાગના બહાને કોઈ કરે છે અને એની મુખ્યતા કરીને પછી પોતાને જરૂરિયાત તો ઘટી નથી અથવા જરૂરિયાતની અપેક્ષા બુદ્ધિ તો મટી નથી, અનુકૂળતાઓની અપેક્ષા બુદ્ધિ તો ગઈ નથી, પછી તે અનુકૂળતાઓ માટે બીજા પાસે યાચના કરે છે, માગે છે, મને જરાક આમ આપજો, મને જરા આટલી અનુકૂળતા નથી, આટલું કરી દો તો મને આટલી સગવડ થઈ જાય, જરા આમ થઈ જાય, તેમ થઈ જાય, ફલાણું થઈ જાય, એમ અનેક પ્રકારે પોતાની અનુકૂળતાઓ માટે જે યાચના કરે છે અને આરંભ ત્યાગની મુખ્યતા કરે છે એ પણ ન્યાય વિરુદ્ધ છે. એમ કેવું છે, એમાં પણ અન્યાય છે, ન્યાય નથી. જો હવે આમાં એક વિષય હોય, બીજા આપે એ બીજી વાત છે. કોઈ એમ વિચારે કે હા, આણે આરંભ ત્યાગ કર્યો છે, સાધનની છે અને એની અનુકૂળતા સાચવવાનો મને વિકલ્પ છે તો હું એની અનુકૂળતા સાચવવા માટે એને કંઈક આપું. બરોબર, એ બીજી વાત છે. અને પોતાને અપેક્ષા બુદ્ધિ થવી તે તદ્દન બીજી વાત છે. એ આખો ન્યાય ખરી જાય છે. બીજો આપે છતાં પોતાને એનો નકાર આવે કે નહીં નહીં ભાઈ, તમારે કાંઈ દેવાની જરૂર નથી, મારે તો બધું ચાલે છે, મારે નથી ચાલતું એવું જીવનમાં કાંઈ નથી, બધા વિના ચાલે છે, કાંઈ મને તકલીફ પડતી જ નથી, અનુકૂળતા પ્રતિકૂળતાનો વિષય તો ઉડાડવા માટે અહીંયા હવે પ્રયોગો શરૂ કર્યા છે અને એમાં સુરવીરતાથી રસ્તે આગળ ચાલવું છે, એમાં તમારે મારા માટે પરિશ્રમ કરવા જીવો નથી, એને બીજાને પોતે ના પાડે, છતાં બીજા અનુકૂળતા કરે પણ ખરા, પણ અપેક્ષા બુદ્ધિ ઊભી થવી એ તો બિલકુલ ન્યાય વિરુદ્ધ છે. આરંભ ત્યાગ કરવો અને પોતાની અનુકૂળતાની અપેક્ષાને યાચના થવી, અપેક્ષામાં યાચના આવ્યા વગર રહે નહીં અને દીનતા થયા વગર રહે નહીં, અને તે પણ ન્યાય વિરુદ્ધ પ્રવર્તે છે. બહારનો દેખાવ આડંબર આરંભ ત્યાગનો થાય છે પણ અંદરમાં ખરેખર એને ત્યાગ નથી, યાચનાની વૃત્તિથી એને ગ્રહણ ઊભું ને ઊભું છે, એમાં ત્યાગ છે. પ્રકાર જ કોઈ એવો હતો, એકદમ સિંહ વૃત્તિ વાળા હતા. 1991માં સ્વાધ્યાય મંદિરનો પાયો નાખ્યો ત્યારે સ્પષ્ટતા કરી દીધી કે તમે વાણિયાઓ ભેગા થઈને, આ વાણિયા તમે ક્ષત્રિય જેવા હતા, તમે વાણિયાઓ બધા ભેગા થઈને અહીંયા પૈસા ખર્ચો એટલે હું તમારો બંધાયેલો, અમારું તો મન ફર્યું, પરિણામ ફર્યા, સુધી સામે ડુંગરા ની ધાર છે એમાં હિલા હિલાશું. નાની ઉંમર હતી, નાની તો છે લગભગ 46-48-50 વર્ષ હશે. જન્મ કઈ સાલમાં છે? 1946 ગુરુદેવનો જન્મ 1946 મુકાણો એટલે તો ઘણા છે. ત્રણ વર્ષ પછી આ 94 માં સ્વાધ્યાય મંદિર નો પાયો નાખ્યો 1994 ત્યારે આ વાત કરી. પણ એ સિંહ વૃત્તિ, કોઈની સાથે યાચના કરે તો દબાવવું પડે. જેની યાચના જીવ કરે એનાથી એને દબાવવું પડે. તો એનેથી એને દબાવવું ને એને ઉપદેશ દેવો, બે વાતનો ક્યાં મેળ ખાવાનો હતો? બે વાતનો કદી મેળ ખાય નહીં. શું કહેશે? કોઈ આરંભ ત્યાગની મુખ્યતા કરીને યાચના કરવા લાગી જાય છે એ પણ ન્યાય વિરુદ્ધ છે. રાંધવામાં પાપ જાણી ભિખારીની જેમ માગવા જાય તો તે યોગ્ય નથી. ચૂલો પીટાવીએ, અગ્નિ સળગે, પાપ લાગે, આરંભ સમારંભ થાય, આપણે રાંધવું નહીં. પછી દીનતા કરે, માગવા માટે યાચના કરે અને અનેક ઠેકાણે જાય, યાચનાથી જીવન નિર્વાહ ચલાવે, તો એ ન્યાય વિરુદ્ધ છે. પણ રાંધવાનો પાપ તો કરતો નથી, અગ્નિ તો હળગાવતો નથી. હળગાવે છે એનાથી જાજુ નુકસાન કરે છે. જે સળગાવે છે એનાથી એ જાજુ નુકસાન કરે છે. કેમ કે માગવા જાશ પણ એ હળગ્યા વગર ક્યાંથી પાક્યું? જેની પાસેથી તે યાચના કરી એને તો હળગાવ્યું ત્યારે તારા માટે તૈયાર થયું ને, તો તારા માટે તો તું માગે છે. એટલે નિર્ગ્રંથ મુનિની જૈન દર્શન ની અંદર મુનિ દશામાં યાચના અને ભિક્ષાવૃત્તિ નથી માગવાને જાય. મુનિ સામે ચાલીને આહાર માગે ની, આહાર શું? તિલ તુષ માત્ર કોઈ ચીજ નહીં માગે. પરિગ્રહ છે નહી, પણ છતાં પણ કદી મુનિ માગે નહીં. શાસ્ત્ર આપો એ નહીં માગે, એને કોઈ આપે બીજી વાત છે, ઉપકરણ છે આપે, માગે માગે આહાર પણ માગે નહીં. પ્રાણ ચાલ્યો જાય, માગે તો નહીં પણ એના એના નિમિત્તે ઉદ્દેશીને બનાવ્યું હોય તો ઉદ્દિષ્ટ પ્રાણ જાય તો પણ પાણીનો બિંદુ પણ લે નહીં, એક પાણીનો ટીપો નહીં. આહાર પણ પ્રાણ જાય ગમે તથા સંથારો કરે એમ લાગે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવા છે કે યાચના કર્યા વિના મળે એવું નથી, તો યાચના ના કરે, સંથારો કરે એવા જીવો પણ થાય છે. સંથારો નું સંલેખના શાસ્ત્રી છે, શાસ્ત્રીય પરિભાષા આયુષ પૂરો થવાનો કાળ નજીક છે એમ ખ્યાલ આવે છે, સંલેખના આવી જાય છે. તંદુરસ્તી સારી હોય ને આહાર પાણી ગ્રહણ કરે એવું શરીર હોય તો પણ સંલેખના કરે, કેમ કે વધુમાં વધુ કર્મ ક્ષય કરવાનો એ અવસર છે. પ્રાણ ત્યાગે, બે ત્યાગે, એટલે એ ભૂમિકામાં આવેલા સાધુને ભગવતી આરાધનામાં ક્ષપકનું નામ આપ્યું છે. ક્ષપક એટલે કર્મનો ક્ષય કરવા માટે તૈયાર થયેલો સાધુ. જેમ લડવા માટે જેણે તરવાર ખેંચી છે એવું સુરવીર, એ કર્મનો ક્ષય કરવા માટે તૈયાર થયો છે એવો ક્ષપક સાધુ.
છે એનું નામ ક્ષપક આપ્યું છે. એવા પ્રકાર બને છે, એવા પ્રકાર બને છે કે સંલેખનાના તો સહેજે ઉદભવ થઈ જાય ને. હવે અશાતા અને આયુષ પૂરો થવાનો કાળ લાંબો હોય, અશાતા પણ લાંબો કાળ ચાલે ત્યારે અનેક પ્રકારની વેદનાઓ પૂર્વકર્મને લઈને ઊભી થાય છે. તીવ્રમાં તીવ્ર વેદનાઓ, વેદનાના પ્રકાર લીધા છે શાસ્ત્રની અંદર, પછી આવી વેદના પણ થાય, આવી વેદના પણ થાય, આવી વેદના પણ થાય, એવા ઘણા ચિત્ર વિચિત્ર અને આખરી વેદનાના પ્રકાર લીધા છે. ત્યારે કોઈ પણ મુનિના પરિણામમાં મંદતા ન આવે એવા એના સંયોગમાં આચાર્યો જે હોય છે એને ગિર્યાપક આચાર્ય કહે છે કે જે એવા પરિણામવાળા સાધુના પરિણામને ઠીક કરવાનો ઉપદેશ આપવાનો જાણે છે, એ વિષય જેનો પોતાનો છે એવા એવા આચાર્યને, એવા વિશિષ્ટ ક્ષોભસમધારી આચાર્યને નિર્યાપક આચાર્ય કહે છે. ના, મુખ્યત્વ આવવાનો સવાલ નથી. મુનિને ચારિત્ર મોહની મંદતાનો સવાલ છે. ચારિત્ર મોહ તીવ્ર થાય, ચારિત્ર મોહ મંદ થાય, મિથ્યાત્વ આવવાનો પ્રશ્ન નથી. ભાષા થોડીક આ અનુવાદમાં એવી વાપરી છે, જેમ કોઈ સામાન્ય મુમુક્ષ મિથ્યા દ્રષ્ટિ હોય ને એને કેમ આમ બધી વાત થતી હોય એવો ટોન આવે છે, એવો પ્રકાર, એવો પ્રકાર નથી, ખ્યાલ નથી. અર્થ કરવો એક વાત છે ને, એનો અંડરટોન જાળવી રાખવો એ બીજો વિષય છે, અભિપ્રાય જાળવવો એ મુખ્ય વાત છે. ભાષા જ્ઞાન હોય એ અનુવાદ કરી જાણે, પણ સત્શાસ્ત્રોમાં એટલું પર્યાપ્ત નથી, એટલું પર્યાપ્ત નથી. એની અંદર આ ભગવતી આરાધના અભિપ્રાય અનુવાદ કર્યો છે ને, દેહાત્મ બુદ્ધિ જેને હોય એવી એવું લાગ્યા કરે. મુનિ ને એ પ્રકારના પરિણામ હતા. એ તો બધા સિંહ વૃત્તિ વાળા શૂરવીર સહેજ જોક આવે તો પણ નિર્યાપક આચાર્ય એનો પરિણામ એકદમ પાછા સ્વરૂપસ્થ થઈ જાય છે. કેમ કે એ મુનિ પણ ક્ષણે ક્ષણે તો શુદ્ધોપયોગમાં જતા હોય છે, એ મુનિ પણ ક્ષણે ક્ષણે તો શુદ્ધોપયોગમાં પરિણમતા આવે છે. જો ક્ષણમાં એને શુદ્ધોપયોગ ન આવે સંલેખના લીધે પછી તો મુનિ દશા ન રહે ને. આવા ગમે તે લખતા હોય ને વાંચતો વાંચવું હોય તો બહુ ખ્યાલ રાખવો પડે, નહીતર સમજાયું કઈક ઊંધું, વાત કઈક હોય ને સમજાય, કઈક કઈક સમજાય જાય પણ એનો ટોન આગળ પાછળ ઠીક હોય. અત્યારે સત્શાસ્ત્રનો એવો નિયમ છે, એક જ્ઞાનારણ કરીને છે શુભચંદ્રાચાર્યનો, એ જો તમે જ્ઞાનારણ વાંચો અને પાતંજલિ યોગ દર્શન વેદાંતનો વાંચો, પાતંજલિ ભૂલી થઈ જાય તો તમને યોગ અને ધ્યાનના પ્રકારનો વિષય લગભગ સરખો લાગે. કેમ કે કેટલાક પ્રયોગોમાં એક જ વાત આવે છે, પણ આગળ પાછળ એમણે એવી વાત લીધી છે કે આ તમામ પ્રકારના બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે તે નિમિત્ત માત્ર છે, નિમિત્ત માત્ર છે એમ કરીને વાત લીધી. શું જ્યાં આત્માનું ઉપાદાન અંતર એકાગ્રતાનું ધ્યાનનું થયું નિમિત્તોની અપેક્ષા નથી એમ વાત આવે, એ સત્શાસ્ત્રમાં આવે, એ ટૂંક પાછો હોય આગળ પાછળ ક્યાંય ને ક્યાંય. વાતે વાતે ભલે ન કહે પણ આગળ પાછળ હોય જ, એ ખ્યાલ મારે તથા એ પેરેગ્રાફમાં ત્રણ ચાર પડખા લીધા છે. કોઈ જીવ અહિંસાને મુખ્ય કરે અને જળ વડે સ્નાન શૌચાદી પણ કરતા નથી. આ સ્થાનક પાસે કોઈ અહિંસાને એટલું મુખ્ય કરે છે કે મંદિર દેરાસર બાંધવાનો નિષેધ કરે છે, જિનેન્દ્રની સ્થાપનાનો નિષેધ કરે છે. કોઈ અહિંસાને એટલું મુખ્ય કરે છે કે અશુચિપણે રહે છે. અશુચિપણે રહેવું એ પણ યોગ્ય નથી. જળ વડે સ્નાન શૌચાદી પણ કરતા નથી તે યોગ્ય નથી. એ રીતે કોઈ અહિંસાને મુખ્ય કરે તો ન્યાયનો વિષય એવો છે કે ન્યાય જાળવવા જતાં એ પ્રકાર ઊભો ન થવો જોઈએ કે ન્યાય બદલીને અન્યાય થઈ જાય.
બરોબર.
ન્યાય એક એવો વિષય છે કે જેમ કોઈ માણસ બેલેન્સ રાખે છે ચાલતા ચાલતા, ત્યારે નથી એને આ બાજુ પણ પડવું, નથી આ બાજુ પણ પડવું, નથી આ બાજુ પણ પડવું કે નથી આ બાજુ પણ પડવું, દસે દિશામાંથી કોઈ પણ રીતે પડવું નથી અને જળવાઈ રહેવું છે, એનું નામ ન્યાય છે.
ન્યાય
એટલે ન્યાયનો વિષય છે એ જરા માર્ગને સાંકડો જરા રાખે છે, અથવા માર્ગ ત્યાં એકદમ તીક્ષ્ણ થઈ જાય છે, તરવારની ધાર જેવો સંભાળીને ચાલવું પડે એવો, નહીંતર એક બાજુ વધારે પડતું કરવા જાય તો બીજી બાજુ પાછો ઉથલી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે.
જય ઓ પરમ કૃપાલુ શ્રી મહાગુરુ દેવ નો, જય ઓ ઉત્તરાગી દિગંબર ધારમણો.